ગુજરાતની ધરા અજાયબ છે, આ ધરતીનો જોશ લાજવાબ છે, ગુજરાતનું ખમીર અદ્ભુત છે અને તેથી જ અહીંનો યુવા મજબૂત છે અને એ જ યુવા દેશ ભારતનું યુવા રાજ્ય છે આપણું ગુજરાત અને એ જ ગુજરાતની યુવા પ્રતિભાની સફળતાની કહાની, સફળતાની સફર અને તેની સાથે જાણી અજાણી ઘણી બધી વાતો લઈને હું જાગૃતિ હાજર છું આપની સમક્ષ લઈને અમારી વિશેષ રજૂઆત યુવા ગુજરાત.
રમવાની નાની ઉંમરમાં જ જેને લાગ્યો યોગનો રંગ, જેને અથાગ મહેનત કરી મેળવી લીધું યોગા બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇન્ડિયાનું બિરુદ, પિતાએ કોચ બનીને પુત્રીને આપી તાલીમ, તાલીમ મળતા જ તમામે તમામ ચેમ્પિયનશિપ જીતીને સર્જ્યો એક રેકોર્ડ જે હવે જજ બનીને સ્પર્ધકોને સન્માનિત કરે છે, હેતસ્વી. હેતસ્વી પરિવારની અને સામાજિક જવાબદારી પણ બખૂબી નિભાવી જાણે છે. યોગમાં સિદ્ધિ મેળવ્યા બાદ હવે હેતસ્વીને મોડલિંગ અને એક્ટિંગ કરીને તે ક્ષેત્રમાં પણ ડંકો વગાડવાની છે ઈચ્છા, જેની માટે તે તમામે તમામ મહેનત કરવા માટે પણ છે તૈયાર.
ફિટનેસની વાત આવે એટલે આપણે જીમ ટ્રેનર પાસે જઈને જીમમાં અલગ અલગ એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, પરંતુ હવે કોરોના કાળ પછી યોગ કરવા માટે પણ લોકો પ્રેરાઈ રહ્યા છે અને આજની આ સફરમાં મારી સાથે બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા એટલે કે યોગાની બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ડિયાની તે આપણી સાથે જોડાઈ છે અને તે છે ભાવનગરના હેતસ્વી સોમાની. હાય હેતસ્વી, કેમ છો?
હેલો, મજામાં.
સૌથી પહેલા તો આ બિરુદ જે મળ્યું છે એની પાછળની જર્ની કહો.
હું 3 વર્ષની હતી ત્યારથી યોગ સાથે જોડાયેલી છું અને મારા કોચ જે રહે છે એ મારા ફાધર જ છે, કે મને આગળ ને આગળ પુશ કરવા માટે, આગળ ને આગળ કોમ્પિટિશનમાં અને ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરવા માટે એમણે મને પ્રેરિત કરી અને હું 3 વર્ષની હતી ત્યારથી ધીમે ધીમે શીખતા 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 મને ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કર્યું. ચેમ્પિયનશિપ પછી અલગ અલગ રેન્ક આવવાનો સ્ટાર્ટ થયો, ફર્સ્ટ, થર્ડ રેન્ક, સેકન્ડ, એન્ડ ધીમે ધીમે પહેલો નંબર આવવા લાગ્યો. એટલે એના પછી આવી જ રીતે જર્ની આગળ ને આગળ ચાલતી રહી યોગની અંદર.
તો અત્યારે તમારી પાસે કેટલા મેડલ્સ છે, કેટલા સર્ટિફિકેટ્સ?
અત્યારે મારી પાસે 68+ ગોલ્ડ મેડલ છે અને 57થી વધારે સિલ્વર મેડલ્સ છે અને 33થી વધારે બ્રોન્ઝ મેડલ્સ છે અને ટ્રોફી, એવોર્ડ્સ એક ઘણું બધું અલગ અલગ.
તો પછી તમારા ઘરમાં જે રીતે આપણી પાસે પુસ્તકની લાઇબ્રેરી હોય, તમારી પાસે મેડલ્સની લાઇબ્રેરી છે?
હા, એક અમે અલગ રૂમ જ બનાવ્યો છે મેડલ્સ, સર્ટિફિકેટ્સ અને એવોર્ડ ને એની માટે.
તો હેતસ્વી, તમે મેરિડ પણ છો ને?
હા, રાઈટ.
તો પછી એક મેરિડ વુમન તરીકે તમારી યોગની કોમ્પિટિશનમાં તમારે પાર્ટિસિપેટ કરવું, તમારે જે રીતે તમે ક્લાસીસ ચલાવો છો, પાછળના સરસ સરસ બચ્ચાઓ સરસ આસન કરી રહ્યા છે, તો એ બધું તમે બેલેન્સ કેવી રીતે તમે કરો છો?
છેલ્લા 1 વર્ષથી ભાવનગરની અંદર અમે પોતે યોગ પ્રોફેશનલ યોગ સ્ટુડિયોનું ઓપનિંગ કર્યું છે. આ 1 વર્ષની અંદર અમે અત્યારે 13થી વધારે બાળકોને ટ્રેનિંગ આપી રહ્યા છે અને દરેક બાળકો અહીંયા પાછળ આસન કરી રહ્યા છે. આ જેટલા પણ બાળકો આસન કરે છે એમાંથી પણ 5 બાળકો નેશનલ ચેમ્પિયનશિપમાં અમે પાર્ટિસિપેટ કરવા માટે મોકલ્યા હતા અને એની અંદર 5 બાળકોએ 3rd રેન્ક લઈને અને ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.
તો એ જર્ની કેવી લાગે કે જ્યારે આપણે નાના હતા ને આપણે યોગ શીખવાની શરૂઆત કરીએ અને આજે આપણે લોકોને યોગ શીખવાડીએ છીએ અને આપણા બચ્ચા જે આપણા અંડરમાં ટ્રેન થઈને પછી એ જ લોકો વિનર બને છે અને એ જ લોકો જ્યારે અવોર્ડ્સ લઈને આવે છે ત્યારે?
હા, ખરેખર એ બહુ જ પ્રાઉડ ફીલ થાય જ્યારે આપણે નાના હોય અને આપણા કોચ હોય એ આપણે રેન્ક લઈને આવે અને ત્યારે એને એકદમ પ્રાઉડ ફીલ થાય ને, ત્યારે આપણને એમ થાય કે આપણા સર છે કેટલા ખુશ થાય છે. પણ એવી જ રીતે આપણા બાળકો કંઈ પાર્ટિસિપેટ, લાઈક હું મારા બાળકોને ટ્રેન કરું છું અને એ બાર પાર્ટિસિપેટ કરવા જાય છે, એવોર્ડ્સ ને મેડલ્સ લઈને આવે છે, તો ત્યારે હવે મને એકચ્યુઅલી ફીલ થાય છે કે મારા જે કોચ છે એ કેટલા ત્યારે એ સમયે ખુશ થતા હશે જ્યારે હું મેડલ્સ લઈને આવતી હોઉં.
યોગ તમે બચ્ચાઓને તો શીખવાડો છો, એ લોકોને ટ્રેન તો કરો છો, પરંતુ ઘરમાં પતિદેવને કેટલા યોગ શીખવાડ્યા?
એક્ઝેક્ટલી હું કહે છે ને કે ઔષધના ખાટલે એવી એક કહેવત છે કે આપણે યોગ હું પોતે કરું છું અને મારા ફેમિલીના મેમ્બર્સને પણ યોગ કરાવું છું અને મારા પતિદેવને પણ પુશ કરું છું કે તમે પણ યોગ તરફ વળો અને રેગ્યુલર સૂર્ય નમસ્કાર ને બધું કરો અને દરેક ફેમિલી મેમ્બર્સની સાથે સાથે ભાવનગરના અને ઇન્ડિયામાં આપણા ગુજરાતમાં જેટલા પણ યંગસ્ટર છે એને પણ હું પ્રેરિત કરતી હોઉં છું કે આપણે ખાલી યોગ દિવસના દિવસે આપણે યોગ કરતા હોઈએ છીએ પણ એવું નહીં, દરેક દિવસને યોગ દિવસ બનાવવો જોઈએ અને એ યોગને આપણા જીવનમાં ફાળવવું જોઈએ.
યોગ કરો, નિરોગી રહો તો પતિદેવ તમારી વાત માની લે છે ખરા, યોગ કરતા થઈ ગયા ખરા?
હા, અત્યારે ધીરે ધીરે સૂર્ય નમસ્કાર ને એઝ અ બિગિનર્સ એટલું ધીરે ધીરે શરૂ કર્યું છે એમણે અને હજી આગળ જતાં જતાં એમને ઇન્ટરેસ્ટ છે એમાં એમાં પણ લાઈક એને પણ એવું છે કે મારી વાઈફ એટલી આગળ છે યોગના લેવલમાં તો હું પણ યોગને મારા જીવનમાં થોડું લાવી.
તો ખાવા પીવાની બાબતમાં તમે પરેજી પાડો છો ખરા કે પછી ના હું યોગ ઇન્સ્ટ્રક્ટર છું અને હું યોગા ઉપર બહુ જ ધ્યાન આપું છું તો આ વસ્તુ નહીં ખાવાની અને આટલું જ ખાવાનું અને આટલા ટાઈમ જ ખાવાનું?
હા, એવું અમુક અમુક વખત બનતું હોય છે કે કઠોળ ઉપર અમે વધારે લાઈક ભાર દેતા હોય છે કઠોળ ખાવાનું, પછી આપણા લીલોતરી જે હોય છે શાકભાજી એ અમે વધારે હું પણ પોતે ખાઉં છું અને જેટલા પણ લોકો મારા યોગ ક્લાસમાં જેટલા મેમ્બર્સ છે એને પણ અમે ડાયટ પ્લાન આપતા હોઈએ છીએ. સવારે ઉઠીને બીટ છે, આંબળા છે, પછી
ગાજર ટામેટા
પાલક એનું બધું જ મિક્સ કરીને તમારે એનું જ્યુસ પીવું જોઈએ.
ક્યારે એવો જીવનનો પડાવ આવ્યો ખરા કે જ્યારે હેતસ્વી વિચાર્યું હોય કે ના અત્યારે યોગ અત્યાર સુધી કર્યું બરાબર છે પણ હવે મારે બીજું કંઈક એક્સપ્લોર કરવું છે અને બીજી કોઈક લાઈફ અને બીજી કોઈક જર્નીમાં મારે સ્ટાર્ટઅપ કરવું છે?
હા, યોગને મેં નાનપણથી મારા જીવનમાં ફાળવ્યું છે અને સાથે સાથે મને બીજી કોઈ યોગ જ્યારથી મેં મારા જીવનમાં આવ્યું ને ત્યારથી મને બીજી કોઈ બાજુ જવાનું આમ એટલું અંદરથી ઉત્સાહ થયો જ નથી. કારણ કે યોગ જ્યારે તમે તમારા જીવનની અંદર યોગને ફાળવો છો ને ત્યારે તમે એમાં જ રચ્યા પચ્યા રહો છો. ખાસ કરીને હું દરેક દર્શક મિત્રોને એ પણ કહીશ કે આપણે યોગ કરીએ છીએ બરાબર, તો યોગને કેવી રીતે આપણા જીવનમાં ફાળવીએ છીએ કેવી રીતે, કે બસ ખાલી આપણે એક્સરસાઇઝ કરી લીધી, ખાલી આસનો કરી લીધા એટલે યોગ થઈ ગયું? ના, યોગ એ નથી. યોગ જે છે એને પ્રોપર રીતે આપણા જીવનમાં ફાળવવું કોને કહેવાય કે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તમે યોગને કરો, પછી રોજિંદા જીવનમાં એના અમુક જે નિયમો હોય છે એ નિયમો સાથે તમે યોગને કરો તો તમને અંદરથી જ પછી રોજ એવું થશે કે યાર આજે મેં યોગ નહીં કર્યું, મારે આજે તો કરવું જોશે. એટલે મેં મારા જીવનમાં યોગને એવી રીતે ફાળવી લીધું છે એટલે મને એની સિવાય બીજું કોઈ વિષયમાં કંઈ આગળ એટલું થતું જ નથી કે ભાઈ હું
પિયર પક્ષમાં. એટલે તમે પિયરમાં જાઓ કે સાસરીમાં હો તમે અને તમારા લોકોની વાતચીત થતી હોય છે તો યોગની વધારે વાતચીત હોય છે કે પછી સામાજિક વ્યવહારની પણ વાતચીત નીકળે?
હા, બધી જ મિક્સઅપ, કે જ્યારે લાઈક સામાજિક પણ હોય, હવે મેરિડ છું તો પછી સામાજિક પણ નીકળતી હોય અને જ્યારે યોગની હોય એટલે મોસ્ટલી હું કોઈ પણ મારા પરિવારને મળતી હોય, માની લો કે મેરેજમાં ગયા કે કોઈ પણ એવા ફેમિલી ફંક્શનમાં જઈએ તો પહેલાં મને દરેક લોકો દરેક ફેમિલી મેમ્બર્સ એવું જ પૂછે કે ભાઈ તારું યોગનું કેરિયર છે, ક્યાં પહોંચ્યું, ક્યાં ચાલ્યું, હવે કઈ નવી જર્ની તારી શરૂ થવાની છે. એટલે મોસ્ટલી જ્યાં પણ જાઉં ને દરેક લોકો બધા એમ જ મને ઓળખતા હોય કે આ યોગાવાળી હેતસ્વી એમ. દરેક લોકો એવું જ નામ પડી ગયું કે ભાઈ આ મિસ યોગીની એટલે આ હેતસ્વી એમ. તો દરેક એમ જ કે યસ હા તમે યોગનું કઈ જગ્યાએ તમે હવે કઈ નેવ જર્ની છે, એટલે મોસ્ટલી વધારે લોકો યોગનું કહેતા હોય છે.
તો પછી અમને પણ કહો કઈ છે તમારી નવી જર્ની હવે નેક્સ્ટ?
હવે અમુક જે નવી નેક્સ્ટ જર્ની છે થોડી સરપ્રાઈઝ છે, પણ નેક્સ્ટ જે આમ થોડું થોડું કહી દઉં તો ઇન્ટરનેશનલ કલ્ચરલ અમારા ફેસ્ટિવલ થતા હોય છે તો નેક્સ્ટ જર્ની મારી એ બાજુ છે, આઉટ ઓફ ઇન્ડિયા બાજુ.
પિયરમાં હોય ને એટલે પછી 10 વાગે ઉઠો, 8 વાગે ઉઠો, ઘરના કામકાજ મમ્મીને સપોર્ટ કરો કે ના કરો બધું જ ચાલે, ત્યાં બધી જ ફ્રીડમ હોય, લેટ ગો બધું થતું હોય, સાસરીમાં અમુક બંધન આવતા હોય છે તો એ બેલેન્સ કેવી રીતે કરો છો તમે?
હા, તમે જે મને સવાલ કર્યો ને એ થોડો હું ઉલટો કરું છું કારણ કે મારા જીવનમાં એ થોડું ઉલટો થઈ ગયું છે કે જ્યારે હું પિયરમાં હતી ત્યારે મારે કંઈક ને કંઈક એવું વહેલા જાગી જવું પડતું કારણ કે હું ત્યારે ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ કરતી હતી તો રેગ્યુલર મારી એ પ્રેક્ટિસ ચાલતી હતી અને મારે ટાઈમ ટુ ટાઈમ બધું ચાલવું પડતું. પણ મારા અત્યારનું જે જીવન છે, મારું જે મેરેજ લાઈફ છે, એમાં એવું છે કે હવે હું ચેમ્પિયનશિપમાં પાર્ટિસિપેટ નથી કરતી પણ હવે અત્યારે એઝ અ ઓફિશિયલ એઝ અ જજ જોડાયો છું. એઝ અ લાઈક કોઈ પણ ફેડરેશન હોય કે કોઈ પણ જગ્યાએ ચેમ્પિયનશિપ હોય તો હું એઝ અ જજ જાઉં છું. તો હવે એમાં પ્લેયર્સની જે જર્ની છે અત્યારે મારી પૂરી થઈ ગઈ છે, તો અત્યારે શું છે કે હું આરામથી લાઈક મારી જે જીવન છે હું આરામથી જીવું છું. મારા ઘરમાં એવું કંઈ એવું હડપડ નથી હોતી. મારા સાસુ સસરા મારા હસબન્ડનો ખૂબ જ મને સપોર્ટ છે કે કોઈ પણ જગ્યાએ મારે જવાનું હોય, કોઈ પણ મારું યોગના લઈને વર્ક હોય, તો એ લોકો મને દરેક જગ્યાએ જવા માટે, દરેક જગ્યાએ પાર્ટિસિપેટ કરવા માટે મને ખૂબ પ્રેરિત કરતા હોય છે કે ભાઈ તું જા, અહીંયાનું અમે લોકો સંભાળી લઈશું. મને મારું જે અહીંયા સાસરું છે એ બિલકુલ સાસરી જેવું નથી લાગતું, પણ હું મારા ઘરે યરમાં રહેતી હોય ને એવું જ મને ફીલ થાય છે. મને મારા મારા મને મારા સાસુ સસરા નહીં પણ મને મારા બીજા માતા પિતા મળી ગયા છે મારા જીવનમાં.
બીજી કઈ ગમતી એક્ટિવિટીઝ તમને કરવી ગમે છે?
યોગ સિવાય જો મને કંઈ ગમતું હોય તો એક તો છે એક્ટિંગ લેવલમાં મને બહુ ઇન્ટરેસ્ટ છે કે ભાઈ મને એક્ટિંગ કરવી બહુ જ ગમે છે. બસ બીજું, નાની હતી લાઈક જ્યારે યોગ રમતી હતી ત્યારે એની સાથે સાથે અમુક બીજી પણ ગેમ્સ રમતી હતી, લાઈક સ્કેટિંગ રમતી હતી, સ્વિમિંગ રમતી હતી, બેડમિન્ટન રમતી હતી. અને સ્કેટિંગ લેવલમાં થોડું સ્ટેટ લેવલ સુધી મેં આગળ મારું કેરિયર કરેલું છે, પણ એના પછી મેં યોગ સાથે જ હું જોડાયેલી રહી.
તો હવે આ એક્ટિંગ અથવા સ્કેટિંગની શરૂઆત કરવાની ઈચ્છા ખરી? હવે આ કરી લીધું છે, હવે તો હું જજની ભૂમિકામાં આવી ગઈ છું, તો ચલો હવે આપણે આ પણ કરી લઈએ.
મને અત્યારે જો આગળ વધવાની ઈચ્છા હોય કોઈ બીજા ફિલ્ડની અંદર તો એ એક્ટિંગ રહેશે, મોડલિંગ રહેશે, કારણ કે એમાં મને થોડું જોવાનો ઇન્ટરેસ્ટ છે અત્યારે કે ભાઈ એ જગ્યા એ ફિલ્ડમાં હું આગળ વધું તો મને જો સારો ચાન્સ મળશે તો હું એક્ટિંગ અથવા તો મોડલિંગના એમાં કેરિયર બનાવીશ. અને જો સારા માણસો કોઈ મળશે તો ડેફિનેટલી હું એમાં પણ, જેમ યોગમાં ડંકો વગાડ્યો છે એમ એક્ટિંગના લેવલ એક્ટિંગના ફિલ્ડમાં પણ ડંકો વગાડીને રહીશ.
ચલો બેસ્ટ વિશિસ ફોર ઇટ ઓલ્સો. પણ તમે કીધું કે મોડલિંગ કરવાની પણ મારી ઈચ્છા છે, તો શોપિંગનો કીડો કેટલો છે હેતસ્વીને?
શોપિંગની તમે વાત કરી તો તમે પણ એક ગર્લ છો, હું બી ગર્લ છું, એટલે ખ્યાલ જ હશે કે ગર્લ્સને શોપિંગ ખૂબ જ વાલું હોય છે. મને મારા જે બીજા શોખ છે એ મને થોડું ટ્રાવેલિંગ કરવું ગમે છે અને અલગ અલગ કલ્ચરલ એક્ટિવિટીમાં પણ મને જવું ગમે છે. અને આપણી જે ભારતીય અલગ અલગ સંસ્કૃતિઓ છે એ પણ મને નિહાળવી ગમે. અને બીજું કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મને ભક્તિ તરફ પણ ઘણો ખરો ઇન્ટરેસ્ટ છે, લાઈક કૃષ્ણ ભગવાનને હું ખૂબ જ માનું છું.
ગમતો તહેવાર કયો છે?
ગમતો તહેવાર મારો જન્માષ્ટમી છે.
અને નવરાત્રિમાં જ્યારે તમને એઝ અ ગેસ્ટ તમને બોલાવે છે અને ત્યાં તમને રોપ પર જ્યારે તમને કોઈ પરફોર્મ કરવાનું કહે છે તો એ એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો હતો?
હા, મેં નવરાત્રિની અંદર જ્યારે એઝ અ ગેસ્ટ બોલાવેલી મને અને મેં રોપ પરફોર્મ કર્યું હતું એને લગભગ 2-2.5 વર્ષ જેવું થયું. પણ અલગ અલગ જગ્યાએ હું પરફોર્મ કરતી હોઉં છું તો મારું સૌથી વધારે જે મારું ગમતું પરફોર્મિંગ છે, ગમતું ડેમોન્સ્ટ્રેશન છે એ છે રોપ પરફોર્મિંગ અને આર્ટિસ્ટિક પરફોર્મિંગ, જેમાં મને બહુ જ મજા આવે છે.
ખાણીપીણીનો કેટલો શોખ છે?
ખાણીપીણીની અંદર તો મને સાદું કાઠિયાવાડી ભોજન વધારે ગમે છે, બસ એની સિવાય બીજું તો કાંઈ જ નથી ગમતું.
તમે મેરિડ છો તો તમારા પિયરના મમ્મી, એ મમ્મીના હાથની વાનગી કઈ વધારે ગમે અને તમારા સાસરી પક્ષવાળા મમ્મીની વાનગી તમને શું વધારે ગમે?
એ તમે બહુ ડિફિકલ્ટ સવાલ કરી દીધો છે. પણ હા, મારા પિયરના મમ્મી છે એના હાથનું મને સૌથી વધારે બહુ ડિફરન્ટ એક બીટના મુઠિયા, બીટના ભજીયા જેવું આવે એ બનાવતા, તો મને એના હાથની બીટની વાનગી મને ગમે. અને મારા જે સાસરી પક્ષના મધર છે એના હાથનું મને દરેક વસ્તુ ગમે છે. એ મને કાંઈ પણ વસ્તુ આપે એ મને અમૃત જ લાગે છે અને મને દરેક વાનગી એની.
એટલે હેતસ્વીના મમ્મી જ્યારે આ એપિસોડ જોશે એટલે હેતસ્વીના મમ્મી છે ને એની ઉપર કહેશે ખરા કે ભાઈ પિયરમાં આટલા વર્ષ અમારી જોડે રહી છે અને બસ મારી એક જ વાનગી તને ભાવે.
એકચ્યુઅલી
હેતસ્વીને રસોઈ બનાવતા આવડે ખરા?
હા, મને દરેક ટાઈપની રસોઈ બનાવતા આવડે છે સિવાય મેક્સિકન.
તો તમારા હાથની કઈ વાનગી તમારા સાસરી પક્ષને સૌથી વધારે ભાવે ને તમારા હસબન્ડને તો સૌથી વધારે?
ઓકે, મારા ઘરમાં આખા રીંગણા બટેકાનું શાક મારા હાથે બહુ જ સારું થાય છે. આખા રીંગણા બટેકાનું શાક અને રોટલો એ કાઠિયાવાડી ભોજન થઈ ગયું, તો મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે મારા હાથે.
ઓકે, અને હવે જો વાત કરીએ તો તમને ફ્રી ટાઈમ મળે અને તમને કહે કે હેતસ્વી તારે ફરવા જવાનું છે તો કયું પ્લેસ તમે પસંદ કરો, ગુજરાતની અંદર અને ગુજરાતની બહાર?
ઓકે, જો મને ફ્રી ટાઈમ મળે તો હું ગુજરાતની અંદર તો સૌથી વધારે જો મને રહેવું ગમતું હોય તો એ જગ્યા છે દ્વારકા, જ્યાં હું ગમે એટલો ટાઈમ રહી શકું છું અને મને ત્યાં અત્યંત બહુ જ મજા આવે છે એમ. મારા હસબન્ડ ક્યારેક ફ્રી હોય બીજા દિવસે તો મને પૂછે કે આપણે કંઈક જઈએ, બહાર ક્યાં જવું છે, તો હું એમ કહું કે દ્વારકા. અને એમ મને બિલકુલ નકારો કર્યા વગર રાત્રે 2-3 વખત એવું બન્યું છે કે રાત્રે 12 વાગે પણ મને દ્વારકા તરફે લઈ ગયા છે. અને એ મારી માટે ખૂબ જ આમ આનંદ અને સંતોષકારી વાત છે કે મને જે ગમે છે પ્લેસ ઉપર મને લઈ જાય છે. બીજું, ગુજરાતની બહાર જો જવાનું હોય તો યસ, ગુજરાતની બહાર પંજાબ જે છે એ મને વધારે ગમે ફરવું, તો ત્યાં જવું મને ગમે.
તમે ભાવનગરમાં એવી કઈ વસ્તુ છે કે જેનાથી તમે આકર્ષાવો છો હંમેશા?
ભાવનગરની અંદર જો સૌથી વધારે મને ગમતી કોઈ જગ્યા હોય, તમે કીધું કે દરિયો, તો દરિયાની અંદર મને સૌથી વધારે ગૌતમેશ્વર અને ઝાંઝમેર બહુ જ ગમે છે. ત્યાં જવું મને, ચાલવું ગમે છે, ત્યાં ટહેલવું મને બહુ વધારે ગમે. અને પછી તમે કોઈ એવી ઐતિહાસિક પ્લેસ લઈ લો, કોઈ ભગવાનની કોઈ મંદિર કે એ જગ્યા લઈ લો, તો એ છે આપણું મોગલમાનું જે ધામ છે એ ખૂબ જ અત્યારે પ્રખ્યાત છે, ત્યાં આપણને જવું પણ ગમે છે. એના પછી કૃષ્ણ ભગવાન રાધા કૃષ્ણનું પણ મંદિર છે,
અને ખોડિયારમાનું મંદિર તો ભાવનગરમાં, યસ,
રાજપરા ખોડિયારમાનું ધામ પણ બહુ એટલે બહુ જ પ્રખ્યાત છે. જો કોઈ ભાવનગર આવે તો રાજપરા તો જવું જ પડે.
સાચી વાત છે. હેતસ્વીને ગુસ્સો આવે ખરા?
ચંદ્રની વીટી ધારણ કરીને જ બેઠી છું.
તો એ શોર્ટ ટેમ્પર હોય છે કે પછી લોંગ ટાઈમ માટે કેરી ફોરવર્ડ થતો રહે?
ના, મને ક્યારેક ગુસ્સો આવે એટલે મેં યોગને જ મારા જીવનમાં ફાળવેલું છે, તો હું કંટ્રોલ કરી શકું છું મારા ગુસ્સાને. પણ ક્યારેક ક્યારેક કહેવાય ને કે આપણા લોકો હોય એની ઉપર જ આપણે ગુસ્સો કરી શકીએ, તો ક્યારેક ક્યારેક એ વસ્તુ મારા હસબન્ડને સહન કરવી પડતી હોય છે અને હંમેશા કરવી તો પડશે જ.
તો હેતસ્વી રિસાઈ જાય તો પતિદેવ કેવી રીતે મનાવે? એવું બન્યું છે ખરા?
હા, એવું બહુ બધી વાર બને છે અને વારંવાર બને છે. હું તો કહું રોજિંદા બને છે કે હું અને આપણે ક્યારેક એવા જ માણસ સાથે રિસાતા હોય કે જેને લાગે કે આ વ્યક્તિ મને મનાવી જ લેશે, તો જ આપણને રિસાવું ગમે. તો હા, હું વારંવાર રિસાતી હોઉં છું અને મારા પતિદેવ મને અલગ અલગ રીતે જલ્દીથી મનાવી લેતા હોય છે અને હું જલ્દી માની પણ જાઉં છું.
હતાશા, ડિપ્રેશનનો તમે ભોગ બન્યા ખરા?
હા, એવું પણ મારા જીવનમાં એક વખત બનેલું છે કે હતાશા આવી જાય, ક્યારેક આપણે ડિપ્રેશનમાં આવી જઈએ. એવું બનેલું છે કે જ્યારે આપણે ચેમ્પિયનશિપને લઈને બહુ ઓછી વખત પણ ક્યારેક કોઈ ડેમોન્સ્ટ્રેશન કરવા જવાનું હોય અને એ આપણાથી ના થાય સરખું, તો કોઈ પણ ચીજ મારાથી જ્યારે પરફેક્ટ ના થાય ને, મને દરેક વસ્તુ પરફેક્ટ ગમે, અને એ જ્યારે પરફેક્શનના ઓલામાં ના થાય તો હું મને મારી ઉપર બહુ જ ગુસ્સો આવે ને, ત્યારે હું ખાસ ડિપ્રેશનમાં આવી જાઉં કે ભાઈ આ વસ્તુ આમ થવાની હતી તો આ કેમ ના થાય, અને હું જે વિચારું એ થવું જ જોઈએ. જે જગ્યાના આપણે આધાર હોય, લાઈક આપણે જે જગ્યા આપણી માટે હોય એ આપણને ના મળે, ત્યારે પણ એવા વિચાર આવે, ત્યારે થોડું ડિપ્રેશન આવે.
કે ડિપ્રેશનમાંથી તમે તમારી જાતને બહાર કેવી રીતે કાઢો છો?
હા, હું એ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે એક બહુ સાદો અને સરળ એક જ ઉપાય છે કે તમે ધ્યાન કરો, ધ્યાનમાં બેસો, થોડી વખત ખાલી ઓમકાર જે છે, અથવા તો આપણે આપણા જે ઈષ્ટદેવ છે, આપણે માનતા ભગવાનને આપણે જ્યારે આપણા મનમાં ધારણ કરી લઈએ છીએ, તો એક જ ચૂટકીમાં આપણે ડિપ્રેશનમાંથી બહાર આવીએ છીએ. આ મારો પોતાનો પર્સનલી એવું માનવું છે અને એ સાચું છે કે એવું થાય પણ છે.
તમે તમારા જીવનમાં આદર્શ વ્યક્તિ કોને માનો છો અને તમે જીવનમાં કયો મંત્ર અપનાવો છો?
હા, અત્યારે મારા જીવનમાં કોઈ આદર્શ વ્યક્તિ જો માનતી હોય તો એ છે મારા પિતા. એમને હું મારા આદર્શ માનું છું, કારણ કે અત્યારે આ સ્તર ઉપર જે હું છું એ એમના જ કારણે છું. અને બીજું, એક મારો આખો પરિવાર અત્યારે મારો આદર્શ છે, મારા સાસુ સસરા અને મારા પતિ, કે જેને હું અત્યારે મારા પરિવાર મારા એને આદર્શ માનું છું.
એટલે આદર્શ વ્યક્તિ પણ આવી ગયો અને આદર્શ પરિવાર પણ આવી ગયો. પરંતુ હેતસ્વી, એ યંગ જનરેશનને આપણે પોતાની જીવન ઉપર ફોકસ કરવા માટેનું જો કોઈ ઇન્સ્પિરેશનલ મેસેજ આપવો હોય તો હેતસ્વી આપ શું કહેશો?
જો જ્યારે આપણે કોઈ એવા કોઈ લાઈક રવાડે ચડી ગયા હોય, મારા કાઠિયાવાડી ભાષામાં જ હું તમને કહું કે કોઈ ગલત રવાડે ચડેલા હોય છોકરાઓ કે પછી કોઈ પણ વ્યક્તિ, તો એને પાછા લાવવા માટે કોઈ મદદગાર બને તો એ પોતે જે જ વ્યક્તિ હોય છે. કોઈ પણ વસ્તુ આપણે મદદગાર આપણે આપણા પોતાની જાતને જ આપણે મદદ કરવી પડતી હોય છે, ત્યારે જ આપણે કોઈ વસ્તુથી પાછા આવી શકીએ છીએ. કારણ કે આપણે જ્યાં સુધી એક માઇન્ડસેટ ના કરીએ આપણે કોઈ પણ એક ગોલ છે અચીવ કરવો હોય તો એની માટે આપણે જ મહેનત કરવી પડતી હોય છે. એવી જ રીતે આપણે કોઈ પણ ખરાબ વસ્તુમાંથી પાછું આવવું હોય, સારું જીવન જીવવું હોય તો એમાંથી આપણે પોતે જ મદદગાર થઈ શકીએ છીએ. અને બીજું કે હું એક સારો એવો ઉપાય બીજું એક આપીશ કે એ બધી વસ્તુ જો તમે કરો છો તો એની સાથે સાથે તમે, મારું એવું માનવું છે કે તમે રોજિંદા જીવનમાં ભગવાનને પણ એટલી પ્રાર્થના કરો કે હે ઈશ્વર, હું આ જગ્યા જે હું કોઈ પણ રવાડે ચડેલી છું કે ચડેલો છું તો એમાંથી મને પાછું લાવવા માટે તમે જ મને મદદગાર થાઓ. એ બેસ્ટમાં એક મંત્ર છે કે બેસ્ટ એક ઉપાય છે કે એમાં આપણે આપણી મદદ આપણે પોતાની જાતે કરી શકીએ છીએ ને એક ઈશ્વર જ છે કે જે આપણી મદદ કરી શકે છે.
સાચી વાત કીધી હેતસ્વી, તમે તો યોગિની છો, મિસ યોગિની અને યોગા બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ઇન્ડિયા, અને તેની સાથોસાથ તમે ભક્તિભાવમાં પણ એટલું જ બિલીવ કરો છો કારણ કે તમે કૃષ્ણને ખૂબ જ માનો છો. આટલો સુંદર મસાનો જે ઇન્સ્પિરેશનલ તમે મેસેજ આપ્યો છે આજની યંગ જનરેશનને, થેન્ક યુ સો મચ. અને આજની આ સફરમાં તમે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ. દરેક દર્શક મિત્રોને મારો ખૂબ ખૂબ ધન્યવાદ.
ભક્તિભાવ સાથે યોગ સાધના જો તમે કરશો તો કોઈ પણ પ્રકારની નિરાશા કે હતાશા હશે તેમાંથી તમને બહાર નીકળવાનો માર્ગ આપોઆપ મળી જશે અને સફળતાના દ્વાર પણ ખુલી જશે. તો હેતસ્વીનો આ સુંદર મજાનો મેસેજ એ હવે તમારે અપનાવવાનો છે કે જેથી કરીને તમે તમારી સફળતા હાંસલ કરી શકો છો.